તારીખ 10/9/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 430 અને 431 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 343
તે પોતાના શુદ્ધાત્મા નું વેદન કર્યું, પોતાના શુદ્ધાત્મા નો અનુભવ કર્યો, એમ કહેવાય. શું કહેવાય છે? અધ્યાત્મ ના પ્રકરણો ની અંદર જે સોર્સ આવે છે ત્યારે પ્રશ્ન કરનારે દ્રવ્યાનુયોગ ના દ્રષ્ટિકોણ ને પ્રધાન કરીને પ્રશ્ન કર્યો. પ્રશ્નકાળનો એંગલ છે દ્રવ્યાનો યોગ, કે આમાં અનુભવ છો, આત્માનો અનુભવ છો, શુભાત્માનો અનુભવ છો, શુભાત્મા પ્રગતિઓ ઉપર ગયો ને તો પ્રગટ થાય, નાયક પ્રગટ થાય, તો 49માં છેલ્લે આવી બધી ભાષા આવે છે. તો વાસ્તવમાં શું છે કે જો પદાર્થ ના બંધારણ ને વસ્તુ વ્યવસ્થા ને વિચારવામાં આવે તો વેદન તો પર્યાય નું થાય છે. થી માંડીને સીધ પર્યંત ની સર્વ દશામાં વેદન વેદવાનો, વેદન કરવાનો કહો કે વેદન વેદવાનો કહો કે વેદન ને અનુભવવાનો કહો, ધર્મ પર્યાય છે. વેદન વેદવાનો ધર્મ, વેદન નો ધર્મ તો પર્યાય ની સીમામાં, પર્યાય ની મર્યાદામાં છે. તેથી આગળ ત્રિકાળીમાં વેદન નો ધર્મ નથી, પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી. આમ સ્પષ્ટ વસ્તુ સ્થિતિ છે. તો પણ દ્રષ્ટિ ત્રિકાળી ઉપર હોવાથી અને હું પણ ત્રિકાળીમાં ખાતો હોવાથી અને ત્રિકાળીમાં એ પ્રકારનું અભેદ ભાવરૂપ પરિણમન હોવાને લીધે એ પરિણમનને વ્યક્ત કરવા માટે એમ કહેવામાં આવે છે કે ત્રિકાળીનો અનુભવ છે. ત્રિકાળી વેદાયો કે વેદાય છે બીજી વાત સાથે સાથે અધ્યાત્મને સ્પષ્ટ કરતા જાય છે. ટુકડો એમ કહે કે આનંદાદી પર્યાયનું વેદન છે તો એ વેદન વખતે સર્વાંગ પરિણમ અનુભવરૂપ એવા ભાવમાં હોય તો એ વાત નથી આવતી. અથવા એક એમાંથી બીજી રીતે અન્યથા સમજાવવાનો પણ અવકાશ છે, જગ્યા રહી જાય છે. કેવી રીતે? કે સામાન્ય રીતે મિથ્યા દ્રષ્ટિથી પોતાના જ્ઞાનના અનુભવને એવી રીતે જાણે છે, સમજે છે કે જે જે પદાર્થનું અવલંબન લઉં છું તેને હું જાણું છું અને જે પદાર્થનું હું અવલંબન નથી લેતો તેને હું જાણતો નથી, તો એને અનુભવ છે. તો કપડાને જાણતા કપડા ઉપર ઉપયોગ જાય છે, લાકડાને જાણતા લાકડા ઉપર ઉપયોગ જાય છે, પુસ્તકને જાણતા પુસ્તક ઉપર ઉપયોગ જાય છે. એના અવલંબને એ જણાય છે અને અવલંબન વગર જણાતું નથી, આ એનો અનુભવ કહેવાય છે. હવે જો એટલી આનંદાદી પર્યાય જ અનુભવાય છે અને જણાય છે એમ કહેવાય તો પર્યાયના અવલંબને ત્યાં પર્યાયનું વેદન નથી, એવી એક પરિસ્થિતિ છે. નિર્વિકલ્પ દશામાં આનંદાદી પર્યાયનું વેદન હોવા છતાં એનું અવલંબન નથી, એ વાત સ્પષ્ટ કરવી બરાબર. ત્રિકાળી દ્રવ સામાન્ય નો અવલંબન લેતા આનંદ ઉપજ્યો છે અને આનંદ ઉપજ્યો છે છતાં આનંદ ના અવલંબને આનંદ વેદાતો નથી, પણ ત્રિકાળી ના અવલંબને આનંદ વેદાય. આમ આખી વાત આમ છે. એટલે દર મિટિંગમાં દયાનો યોગ પણ મીઠો અને અધ્યાત્મ પણ અને બંનેમાં જેમ છે એમ વાત રાખીને વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી ક્યાંય પણ એનું સંતુલન જો ન્યાય ગુમાવાતું જ્ઞાનમાં તો બધું જ જણાય છે. પ્રકાશનનું પરિણમન, આનંદનું પરિણમન, ત્રિકાળી બધું જણાય છે. જ્ઞાન તો દ્રવ્ય પર્યાય બંધીને યુગપણે પોતે સ્ફૂટ પ્રમાણ હોવાથી જાણે છે. ત્યાં સ્ફૂટ પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે, તે સ્ફૂટ જ્ઞાનનો પ્રકાર છે. ઉત્તર સંક્ષેપમાં છે પણ ઉત્તરમાં વિચક્ષણતા ઘણી છે. સીધો પ્રશ્ન તો એ જ છે કે તેનું વેદન છે, દ્રવ્યનું છે કે પર્યાય છે? તો પર્યાયનું વેદન છે એટલો જ જવાબ નથી દેતા. દ્રવ દ્રષ્ટિપૂર્વક ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક પર્યાયનું વેદન છે, એ સિવાય આવું વેદન હોય શકે? એમાંથી બીજો રહસ્યાર્થ પણ સ્પષ્ટ થાય છે કે સ્વાનુભવમાં જ્ઞાન જ્ઞાનને વેદતું હોવા હું હોય તે જ જ્ઞાનનું સન્મુખપણું છે, સ્વસન્મુખપણું છે, તે જ જ્ઞાનનું અંતર્મુખ પણ છે. તેમ છતાં ત્રિકાળી ધ્રુવ સ્વભાવના અવલંબન પૂર્વક જે હું અંતર્મુખપણું અને ધ્રુવપણું અંતર્મુખપણું અથવા સ્વસન્મુખપણું ઉત્પન્ન થાય છે. વિષય પર્યાયનો હોવા છતાં પર્યાય માત્ર માટે મર્યાદિત નથી. એની ઉત્પન્ન થવાની આવી જ કોઈ વિધિ છે, આવી જ કોઈ પ્રક્રિયા છે, આ જ પ્રકાર છે અને બીજા પ્રકારે સ્વસંવેદન અને આત્માનો આનંદ ઉપજતો નથી. એમ પણ એમાંથી રહસ્ય સ્પષ્ટ થાય છે. એમાંથી એ વિકૃતિમાંથી બચી જવાય છે, એ પ્રકારની વિકૃતિમાંથી બચાય છે. જેવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે તેમાં જ્ઞાન તે હું અને રાગાદી ભાવ તે હું નહીં, એવો એક ભાવ સ્વપરની વહેંચણીનો ભેદ કરવાનો, જુદા પાડવાનો જે ભાવ છે એમાં જ્ઞાન તે હું એમાં એકલી જ્ઞાનને પર્યાય નથી પણ જ્ઞાન સ્વભાવ તે હું તેમ હું પણ જે શ્રદ્ધાનું મુખ્ય વિષયભૂત કાર્ય છે કે હું પણ સ્વભાવને આશ્રય છતાં એ ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે પ્રસંગેદ અને આનંદ ઉત્પન્ન થાય છે. પણ એમાંથી ફરી જાય એટલે માત્ર જ્ઞાન અને રાગની વહેંચણી, કેમ કે જ્ઞાનને રાગ જુદા છે. ભેદ જ્ઞાનમાં શું વિશે સંક્ષેપમાં આવે છે કે જ્ઞાન અને રાગ જુદા છે. તો જ્ઞાન અને રાગ જુદા છે એમ ભલે પ્રથમમાં મુખ્યપણે પર્યાયનો નિર્દેશ કરાતો હોવા છતાં પ્રયોગમાં આશ્રયભૂત વિષય સ્વભાવનો છે, પર્યાય પૂરતો મર્યાદિત નથી. પર્યાય ઉપરથી દ્રવ ઉપર જવાની વિધિ જે છે એ વિધિનો સંક્ષેપ એવો છે કે જ્ઞાન અને રાગ જુદા છે. જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવ લેવો છે અને સ્વભાવથી વિભાવ માત્ર જુદો છે એમ લઈ લેવું. એટલે ગૃહ સ્વભાવની દ્રષ્ટિ અપેક્ષિત ઉત્પન્ન થતો આનંદ વેદનનો વિષય છે અને તે પર્યાય પૂરતો મર્યાદિત છે, એ સ્પષ્ટ કર્યું છે. સ્વભાવે દ્રવ જે અનાદિ અનંત છે, સ્વભાવથી દ્રવ જે અનાદિ અનંત છે, જે ફરતું નથી, બદલતું નથી, તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. અને આ વિભૂતિ એટલે અહીંયા ત્રિકાળી દ્રવ્યનો વૈભવ જેવો છે, એનો અનુભવ થાય છે. કેમ કે એનું જે જ્ઞાન નહોતું તે જ્ઞાન છે, તે પણ કોઈ ત્રીજા પદાર્થનું જ્ઞાન થાય છે એ પ્રકારે ન થયું, પણ સ્વપણે એનું જ્ઞાન છે. ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન કેવું કેવું થયું? સ્વપણે થયું કે હું મૂળમાં આવ્યો છું, મારું મૂળ સ્વરૂપ આવું છે, એમ જ્ઞાન થયું. જ્ઞાન ક્યાં થયું? અવસ્થામાં થયું, પર્યાયમાં થયું. નિધન ક્યાં સુધી હોય? કે અવસ્થાની મર્યાદામાં હોય. પણ આવા દ્રવ સ્વભાવનું જ્ઞાન છે એમાં સ્વસંવેદના આદિનું ઉપજવું છે, એના અવલંબને ઉપજવું છે. જ્ઞાનના પર્યાયના અવલંબને જ્ઞાનનું સ્વસંવેદન જ્ઞાનનું કે આનંદનું વેદન થાય એવું બનતું નથી. એટલે એમ કહ્યું કે પોતાની વિભૂતિનો એનો પ્રગટ અનુભવ થાય છે, એટલે કે ત્રિકાળીનો અનુભવ થાય છે એવી ભાષા લીધી. આમ તો જે શુદ્ધ અવસ્થા સર્વગુણોની આંશિકપણે પ્રગટ થાય એને પણ વિભૂતિ કહેવાના આવે છે. કેમ કે જેવા ગુણ છે એવો જ ગુણ વૈભવ શુદ્ધ પરિણામમાં પ્રગટ થઈ ગયો એટલે એને પણ વિભૂતિ કહેવાય છે. એટલે એવું અર્થ પણ કરે કે વિભૂતિનો પ્રગટ અનુભવ છે એટલે પ્રગટ થયેલા વૈભવ એનો અનુભવ છે, તો એ શુદ્ધ પરિણામની અપેક્ષા લીધી કહેનારે. બરોબર. ત્રિકાળી જે દ્રવમાં રહેલા અનંત ગુણનો વૈભવ એ રૂપ જે વિભૂતિ, એનાથી અનુભવ નહોતો ત્યાં સુધી, અજાણ હતો એટલે એનું જ્ઞાન થયું ત્યારે આત્માનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે. એટલે એ વિષય તો સમજવાનો રહ્યો, સમજણની ભૂલ ન થાય એ માટે. સમજણમાં આવી ગયા પછી જયારે એનો રસ લેવો છે ત્યારે દ્રવ્યાંગ યુગનો જે જાણપણાનો વિષય છે એનું પ્રયોજન નથી રહેતો, એ વિષય મુખ્ય નથી કરવામાં આવતો. આખી વસ્તુ તો નહીં પણ વિકૃતિ આવવાની સંભાવના ઘણી છે, દૂર થવાની સંભાવના ઘણી છે. એટલે ઉત્તરની અંદર એ વિચક્ષણતા છે. એક પ્રશ્ન એવો ચાલ્યો કે ગુરુદેવની ઉપસ્થિતિ નવલભાઈ ગુરુદેવાળાના પ્રશ્ન છે કે નિર્વિકલ્પ અનુભવના કાળે પર્યાય જણાય કે દ્રવ જણાય? પ્રશ્ન શું હતો? નિર્વિકલ્પ અનુભવના કાળે દ્રવ જણાય છે કે પર્યાય જણાય છે? અધ્યાત્મના વિકાળી તરફના જોકમાં એમ કહેવાય કે દ્રવ સ્વપણે એવું જણાય છે કે પર્યાય તો પરદ્રવપણાના સ્થાનને કામે છે. અને અહીંયા દ્રવનો અનુભવ છે એટલે પછી પર્યાય દેખાતું નથી. અને એવું અધ્યાત્મની અંદર ચર્ચા ચાલુ હોય ત્યાં એવી વાત પણ ચાલે. અને અહીંયા પ્રશ્ન થોડો નાજુક છે. પ્રશ્ન એમ છે કે દ્રવ પર્યાય જણાય છે કે નથી જણાતો? ગુરુદેવ ઉત્તર આપ્યો કે પર્યાય વેદાય છે. શું કહ્યું? પર્યાય વેદાય છે એટલો ઉત્તર આપ્યો. ત્યારે ફરીનો પ્રશ્ન કર્યો, સાહેબ મારો પ્રશ્ન એવો છે કે પર્યાય જણાય કે ન જણાય? એને પોતાના પ્રશ્નોમાં ઉત્તર ન મળે ત્યાં સુધી સંતોષ ન થાય. અને ગુરુદેવનો પ્રશ્ન પૂછવાની શું કે તમે ગમે એટલું ખેંચો કાંઈ વાંધો નહીં. તો હવે પાસે એમ જ જવાબ દીધો કે પર્યાય વેદાય છે. પર્યાય વેદાય એવો જવાબ દીધો. પછી હિંમત ન ચાલે, ગીતા કે એમને ખબર છે પ્રશ્ન પૂછનાર ને શું પૂછવું છે એ કઈ ખબર નથી એમ તો નથી, છતાં ઈરાદાપૂર્વક આવો જવાબ દે છે, જણાય છે એમને કે ત્યાં વિદાય છે એમ કે છે, તો એની પાછળ પોતે જે કહેવા માગે છે એમ જો પેલો પ્રશ્નકાર સમજી ન શકતો હોય તો એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન ન કરે તો પછી ગુરુદેવ એમ વિચારે કે હવે એને પ્રયત્ન કરવા દો ને એની રીતે એને સમજાય ને ઘર બેસે તો કામમાં આવશે, બાકી કહેવાથી કઈ પતે એવું નથી. એટલે કે એને સમજવાની યોગ્યતા હજી તૈયાર થઈ નથી. એટલે એ રીતે બહુ કુદરતી વિશિક્ષણતાથી જિજ્ઞાસામાં જીવ આવી જાય છે એવી પણ થયેલી હોય છે. કુદરતી કૃત્રિમતા છે ને કુદરતી કે એને સમજવાની યથાર્થ પદ્ધતિ આવે જિજ્ઞાસા. એમ કહેવામાં પણ એ જ આશય છે કે પોતે જાણે છે પર્યાય જણાય કે ન જણાય આ પ્રશ્ન છે ને, કે પોતે કેવી રીતે જાણી રહ્યો છે કે જે જે પદાર્થને અવલંબે છે તે તે પદાર્થને તે જાણે છે, જે પદાર્થને અવલંબતો નથી તે જાણતો નથી, એનો સામાન્ય અનુભવ પોતાને છે. હવે જો પર્યાય જણાય છે એમ કહે તો એને એમ પકડાઈ જાય કે જેવી રીતે પર્યાયનું અવલંબન આવે તો પર્યાય જણાય, પર્યાયના અવલંબન વગર પર્યાય કેવી રીતે જણાય, એટલે પર્યાયનું અવલંબન નથી એમ કહેવાને બદલે પર્યાય જણાતી નથી એમ કહી દીધું, વેદાય છે એમ કહી દીધું, વેદાય છે એટલે જણાતી નથી એમ કહી દીધું. પણ જણાતી નથી વિદાયને ન જણાય કેવી રીતે બને, જે વિદાય તો જણાય જ છે, વિદાયને ન જણાય એમ કેમ બને, પણ એની રીતે જણાતી નથી, અવલંબીને જણાય તે રીતે જણાતી નથી એમ કહેવું છે. માટે એમ કહ્યું કે વિદાય છે જણાય છે એમ ન કહેતા વિદાય છે. યોગમાં જાણવામાં એક જ જ્ઞાનનો ધર્મ છે, જાણવું પણ જ્ઞાનનો ધર્મ છે, વેદવું પણ જ્ઞાનનો ધર્મ છે, પણ અહીંયા સૂક્ષ્મતા છે, અહીંયા અવલંબન કોનું છે એ વાતને મુખ્ય રાખીને, એ વાતને એમને એમ રાખીને અવલંબા વિના પણ એનો અનુભવ થાય છે, વેદાય છે અને વેદાય છે એ રીતે જણાય છે એમ લીધું. જો પર્યાયનું વેદન થાય અને જણાય નહીં એમ લઈએ તો એક તર્ક છે, તો એને કેવો આનંદ આવ્યો એને ખબર જ ન પડે, કેમ કે આનંદ વેદાનો ખરો પણ જણાયો નહીં, તો એમ કે આનંદ વેદાયો થયો પણ જણાયો નહીં એમ કે તો એને ખબર જ ન પડે કે મને આનંદ કેવો આવ્યો હતો. એ પ્રશ્ન જણાય છે ખરો પણ તારી જાણવાની જે રીત છે તે રીતે જણાતો જિજ્ઞાસામાં રાખે કે સાહેબ પર્યાય જણાય કે ન જણાય તો કે પર્યાય વિદાય છે, પણ સાહેબ જણાય કે ન જણાય તો કે વિદાય છે. તારે સમજવું હોય એમ જ હું આમ કહું છું, તારે સમજવું હોય તે સમજ. બીજું કે જે સ્વાનુભવનો કાળ છે એમાં દ્રવ સામાન્યની મુખ્યતા એટલી છે કે એકાકારપણે પોતાના સ્વદ્રવ્યના અવલંબનમાં સ્વદ્રવ્યનું જ્ઞાન પહેલું વહેલું ત્યાં પ્રગટ થાય છે, એટલે આત્મા જણાય છે, આત્માનું જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું એમ ત્યાં કહેવામાં આવે છે. પર્યાયનું જ્ઞાન થયું એમ કહેવામાં નથી આવતું, પર્યાયનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે.
જ્ઞાન
તો દ્રવ કર્યા બધું થાય, બધાનું થાય, બેનું થાય છે. યુક્ત જ્ઞાન છે ને, પ્રમાણ જ્ઞાન છે. પહેલેવાનું યુક્ત જ્ઞાન અહીંયા પ્રત્યે છે, સ્વાનુભવના કારણે એક સાથ દોનો કા અનુભવ હોતા હૈ. આવે છે દ્રવ દ્રષ્ટિ પ્રકાશના પહેલા ભાગના પત્રમાં, એક સાથ દ્રવ પર્યાય દોનો કા અનુભવ હોતા હૈ, નિરીક્ષક દશા થતા બંનેનો અનુભવ થાય છે. તો બંનેનો અનુભવ થાય છે એમાં બંનેનું અવલંબન એક સરખું નથી. અને દ્રવ્યાની યોગથી વિચાર કરો તો પર્યાયનો અનુભવ છે, દ્રવમાં અનુભવ નહીં, અનુભવનો ધર્મ જ નથી. એટલે એ પ્રશ્ન ત્યાં અસ્થાને છે, વાતો રૂપે સ્થિત ત્યાં સુધી નથી. પણ અધ્યાત્મના પ્રકરણમાં દ્રવનો અનુભવ થાય છે, દ્રવનો અનુભવ થાય છે, આત્માનો અનુભવ થાય છે, આત્મા અનુભવ ગોચર થયો, આત્મા પ્રત્યો, એવી જ ભાષાથી વાત કરવામાં આવે છે. ત્યાં કથનનો મર્મ શું છે એ સમજવું જોઈએ. વક્તાને શ્રોતાના પ્રકરણમાં ટોડલ મળી લીધું છે કે જૈન દર્શનના, જૈન ધર્મના વક્તા શ્રોતા કેવા હોય, કે મર્મ જિજ્ઞાસુ હોય અને મર્મજ્ઞ હોય. એની મર્મની જિજ્ઞાસા હોય, કથન તો આમ આવ્યું પણ એનો મર્મ શું, એવી એની જિજ્ઞાસા હોય અને એ પૂર્વક એને મર્મનું જ્ઞાન કરવાનો બને, એને જૈન ધર્મની અંદર વક્તા શ્રોતાનું સ્થાન આપવામાં આવ્યું છે. બાકી તો ગાડરીઓ કરવા બધે ચાલે છે. અહીંયા પણ જો આપણે આવીને મર્મને ન પકડીએ તો પેલા ગાદડિયા પ્રવાહમાં અને આ ગાદડિયા પ્રવાહમાં પાછો કઈ ફેર રહેતો નથી, બંને ગાદડીઓ પ્રવાહ થઈ જાય છે. બહુ સરસ વાતો લીધી છે. મોક્ષ માર્ગ પ્રકાશક પહેલો અધિકાર ક્યારે બદલતું નથી, ક્યારે ફરતું નથી. નિબોધ અવસ્થામાં કે સિદ્ધ અવસ્થામાં જેનું સ્વરૂપ એક સરખું રહે છે તેના ઉપર જયારે જીવ દ્રષ્ટિ કરે છે, પ્રથમ દ્રષ્ટિ કરે છે એટલે શ્રદ્ધા એ કરીને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી લે છે. શ્રદ્ધા એને જ્યારે ચારિત્રની સ્થિરતા એટલે સ્થિર ઉપયોગ પ્રગટ થાય છે, એનું ધ્યાન થાય છે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ એકાગ્ર થાય છે, એ સ્વરૂપની અંદર જ્યારે જે સમગ્ર પરિણામોથી એકાગ્ર થાય છે, ચારિત્રની મુખ્યતા છે. પણ એ કાળે ધ્યાનના કાળે તો સર્વ ગુણો સમગ્ર પરિણમન એક આત્મ સ્વરૂપની અંદર, પરમાત્મ સ્વરૂપની અંદર એકાગ્ર થાય છે ત્યારે એને ધ્યાન દેવામાં આવે છે. એવું ધ્યાન કરવાથી પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે, ત્યારે એને પોતાનો આત્મા સ્વપણે જણાય છે, જણાય છે ત્યારે અનુભવાય છે એમ પણ કહેવામાં આવે છે. તો પણ અનુભવ ને વેદન તો આનંદાદી પર્યાયનું છે. એ દ્રવ્યાન યોગનો વિષય છે, અધ્યાત્મ ભાષાથી એમ કહ્યું. કેમ કે પોતાનો અનુભવ થાય છે એટલે કે જણાય છે, કઈ પરપણે નથી જણાતો, બરોબર. સ્વસ્વરૂપે જણાય છે, અભેદ સ્વરૂપે જણાય છે, પોતા રૂપે જ જણાય છે, એટલે પોતાનો અનુભવ થયો એમ કહેવામાં આવે. પ્રશ્ન દ્રવ્યાનુ યુગ નો હોવા છતાં ઉત્તરમાં અધ્યાત્મ મુખ્ય છે, બરોબર. જો દ્રવ્યાનુ યુગ મુખ્ય નથી પણ અધ્યાત્મની મુખ્યતા છે. એનો અર્થ પણ એ થાય છે કે તને દ્રવ્યાનુ યુગના શાસ્ત્રો વાંચતા વસ્તુનું જે દ્રવ્યગુણ પર્યાયાત્મક બંધારણ છે, વસ્તુનું સ્વરૂપ છે, એટલું તને સમજાય જણાય તો પણ જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપના અવલંબને આધારે અધ્યાત્મ ઉભો ન થાય ત્યાં સુધી એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. દ્રવ્યાનુ યોગને જાણ્યાનું, દ્રવ્યાનુ યોગને સમજ્યાનું પ્રયોજન સિદ્ધ થતું નથી, બરાબર. તો પણ એમાંથી નીકળે પ્રયોજનનો દૃષ્ટિકોણ એમાંથી ઉત્તરમાંથી સ્પષ્ટ થાય છે. કે આવો ગ્રહ્યાનુયોગનો પ્રશ્ન પૂછવા છતાં ઉત્તરમાં અધ્યાત્મની વિશેષતા કેમ, શા માટે? જે પ્રશ્ન આવતો હોય એનો આપ ઉત્તર આપો. બીજી વાત કરવા પાછળ પ્રયોજન તો છે. હા, અને તેથી અધ્યયન કરનાર ને પણ એ જ પ્રયોજન હોવું ઘટે છે. બીજા પ્રયોજન થી એનું અધ્યયન કરે તો એને રચનાર ના પ્રયોજન થી કોઈ બીજી રીતે ચાલવાની પદ્ધતિ થઈ ગઈ, એમાં એનું આત્મહિત થશે. વિપર્યાસ થાય થાય ને થાય. એટલે શ્રીમદજી એક વાત નાખી કે કોઈ પણ જીવ આત્માને જાણ્યા વિના જગતની રચનાને જાણવા જાય છે તો તે બંધાય છે. મૃદુ ભાષા છે એટલે તે પ્રાય બંધાય છે. આત્માને છોડીને એ જાણવા જતા પણ તારું જ્ઞાન સર્વજ્ઞપણાને પામશે નહીં, એટલે કે સર્વ તને જણાશે નહીં. અને જે જણાશે એની અંદર અનેક પ્રકારના વિપર્યાસ ઉત્પન્ન થવાની ઘણી સંભાવના છે. તેથી એને બંધાય છે એમ કહેવામાં આવે છે. વિપરીત જાણે છે મારા આત્માનો આધાર લેવા માટે આમાં શું કહ્યું છે? એમાં ચારેમાં એ કહ્યું છે આત્માનો આધાર લેવા માટે ચારેમાં કથન. તો મને મારો આત્માનો આધાર લેવા માટે આમાંથી કેવી રીતે વાત કરી છે અથવા શું શું વાત કરી છે એ દ્રષ્ટિકોણને સાધ્ય કરીને રાખીને બરાબર જાળવીને પછી તારે અનુયોગમાંથી કોઈ પણ અનુયોગનું અધ્યયન કરે તો અધ્યયન કરનાર નિર્દોષ છે અને એને પ્રયોજનની સિદ્ધિ અવશ્ય થાય છે. અને એ ખરેખર વાચક વાચ નિયોગ નિમિત્ત નિયમિત સંબંધ છે એ ત્યાં ઉત્પન્ન થાય. બરોબર. પ્રશ્ન છે એમાં પણ નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય, આનંદ ઉત્પન્ન થાય વિદાય એમ કહ્યું, કેવો આનંદ ઉત્પન્ન થતો હશે? ઉત્તર કે તે આનંદનો કોઈ જગતના વિભાવના આનંદ સાથે બહારની કોઈ વસ્તુ સાથે મેળ નથી. ઇન્દ્રના આનંદ સાથે મેળવાય કે ન મેળવાય, સ્વર્ગની અંદર જે ઇન્દ્રો છે એ ઇન્દ્ર કરતા આનંદ ગુણો આનંદ એમ લેવાય કે ન લેવાય કે નહીં?
ન લેવાય.
કેમ કે ઇન્દ્રનો જે બહારનો આનંદ લોકો જોવે છે એ આનંદ વિભાવનો આનંદ છે, એના સ્વભાવના આનંદ સાથે કાંઈ મેળ
નથી.
અથવા સરખામણી છે એ સજાતીય પદાર્થોની થાય, વિજાતીય પદાર્થો ને કદી સરખામણી ન થાય. હીરા ને સોના સાથે સરખામણી ન કરાય ને સોના ને ચાંદી સાથે સરખામણી ન થાય કે લોઢા સાથે સરખામણી ન થાય, એની સરખામણી ન થાય. સજાતીય જે પદાર્થો એની સરખામણી થાય. કારણ કે પછી તો અવસ્થાની સરખામણી રહી, મૂળ ધાતુ તો તેની તે રહી, પછી કોની અવસ્થા વધારે સારી એમ સરખામણી કરાય. પણ જેને કઈ મેળ જ ન હોય એની સાથે સરખામણી ક્યાં કરવાની હોય કે એને કોઈ સરખામણી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ જગત ની અંદર જે આનંદ છે એ બધા આનંદ વિભાવના આનંદ છે. જે કોઈ આનંદ ગણવામાં આવે છે એ બધા વિભાવના આનંદ, કોઈ સ્વભાવના આનંદ નથી. કેમ કે દેવલોક ની અંદર સુગંધિત વાતાવરણ છે, ત્યાં ક્યાંય દુર્ગંધ ન હોય.
બરોબર,
શરીર પણ એવા વૈકરીક હોય, શરીર માંથી પણ દુર્ગંધ ના આવે. દેવોના દેવીઓના શરીર માંથી પણ સુગંધ જ આવે, ફૂલો પણ સુગંધિત હોય, કોઈ દુર્ગંધિત ત્યાં કોઈ પદાર્થ જ ન હોય. તો હવે એ સુખ કેવું સરસ સુખ, એની સાથે કોઈ આત્માના સુખ ને મેળવાય કે ન મેળવાય?
ન
મેળવાય. પાંચ ઇન્દ્રિય માંથી કોઈ ઇન્દ્રિયના વિષય, સુખનો વિષય જે કહેવાય છે, એ સુખના વિષય સાથે આત્માના સુખ ને આત્માના આનંદ ની મીંડવણી કે મેળવણી થઈ શકે? કેમ કે અધ્યાત્મ દ્રષ્ટિએ દુઃખની સાથે સુખને મેળવવાની વાત થઈ. કેમ કેમ ન મેળવાય? કે એક દુઃખ છે ને એક સુખ છે, દુઃખને ને સુખને કેવી રીતે મેળવવું? અમારે સુખને ને સુખને મેળવાય કે સુખ ઓછું છે ને સુખ વધારે છે? આટલું આને સુખ ઓછું ને આને આટલી ડિગ્રીનું સુખ વધારે, પણ દુઃખને સુખને કેવી રીતે મેળવવું? એક માણસ પીડાતો હોય કેટલો સુખી ગણવો એને? સુખી ન ગણાય, ભાઈ કેટલો દુઃખી છે એમ ગણો. સુખની ડિગ્રી મૂકવાની કે દુઃખની મૂકવાની? પીડાતો હોય ત્યાં તો સુખ તો છે જ નહીં, એને દુઃખ જ છે. એમ વિભાવમાં સર્વત્ર દુઃખ છે, સુખ જ નથી એમ કે છે. એને આત્માના સુખની સાથે મેળવવાનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો? તે આનંદ નો એટલે નિર્વિકલ્પ અનુભૂતિ નો આનંદ, સ્વાનુભવ નો આનંદ. તે આનંદ નો બહાર ની કોઈ વસ્તુ સાથે મેળ નથી, જગત ના કોઈ વિભાવના આનંદ સાથે મેળ નથી, જગત ના કોઈ પદાર્થ સાથે પણ એનું મેળ નથી. એને કઈ લેવા દેવા નથી, મેળવી શકાય એવું જ નથી. પછી કેવી રીતે મેળવવું, કેવી રીતે કહેવું? આગળ એક વાત તો કરી ગયા ને, ઉપમા આપું. કોઈ પદાર્થ ની ઉપમા આપીને આત્માની વિભૂતિ ને સમજાવો. પણ કોઈ પદાર્થ ઉપમા આપી એવો લાગુ પડતો નથી. એ વાત આગળ કરી ગયા છે, 28 માં એ વાત કરી ગયા છે. જેને અનુભવમાં આવે છે તે જાણે છે, એવા આનંદ નો અનુભવ થાય તે આનંદ કેવો હોય તે જાણે છે, અને તે આનંદ ને બરાબર માણે છે. બાકી એ કઈ કહી શકે એવું નથી. મૂંગા માણસ હો, મૂંગો માણસ, મૂંગા ને ગોળ ખવડાવો, મેસુબ ખવડાવો, સાકર ખવડાવો. હવે કે ગળપણ તો તું કઈ દેખાડ, કેવું ગળ્યું લાગ્યું તને? શું કે જીભ છે એને રસના ઇન્દ્રિય છે, પણ એને વાણીનો યોગ નથી, પુણ્ય યોગ નથી. ગળપણને બરાબર જાણે છે, બોલતો માણસ અને મૂંગો માણસ બે સાકર ખાય. મૂંગા માણસ ને કઈ ઓછો ગળપણનો સ્વાદ આવે, ને બોલતાને કઈ વધારે સ્વાદ આવે. બોલતો એમ કહી શકે કે બહુ સરસ સાકર ગળી, મજ બહુ મીઠી સાકર છે, સાકર બહુ મીઠી છે માટે એને ગળી લાગી. અને પેલો કહી ન શક્યો માટે એને ગળી ન લાગી એમ કઈ છે? બસ એવું છે, કહી ન શકે એવો આનંદ છે, તેથી એને ખબર નથી એમ નથી. બરાબર અનુભવમાં જેને અનુભવમાં આવે છે તે જાણે છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવા આનંદ ને કોઈની માં લાગુ પડી પાડી શકાતી નથી. કેમ કે જગતના પદાર્થો નો અનુભવ બહિર્મુખ પરિણામ થી થાય છે. ત્યાં સુખ અને દુઃખ એવા બે વિભાગ થી આકુલતા ને તીવ્રતા મંદતા જોઈને વિભાગ પાડવામાં આવ્યા છે. છતાં ખરેખર બંને આકુલતાના જ પ્રકાર છે, એટલે દુઃખના જ પ્રકાર છે. અને આ બહિર્મુખ પરિણામ નથી પણ અંતર્મુખ પરિણામ થી નિરાકુળ આનંદ નો અનુભવ છે, એમ ઉલટી સુલટી વાત છે. બંને પરિણામમાં ઉલટી સુલટી વાત છે એટલે એને મેળવી શકાતો નથી, તેને કોઈ ઉપમાં લાગુ પડતી નથી. એવો અચિંત્ય અદભુત તેનો મહિમા છે. ઉપમા તો વાણી અને શબ્દ નો વિષય થયો, વાણી અને શબ્દ તો સ્થૂળ વિચાર પૂર્વક પ્રવર્તાય છે. વાણીની પ્રવૃત્તિ વિચારની પ્રવૃત્તિ સ્થૂળ પરિણામ પૂર્વક છે. અહિયાં તો એમ કહેવું છે કે અચિંત્ય છે. કેવો આનંદ છે?
અચિંત્ય,
જે મન દ્વારા ચિંતવી ન શકાય એવો છે. તો પછી કહી શકાય એ વાત તો રહેતી જ નથી. માત્ર વચનાતીત છે એમ નહીં પણ મનાતીત પણ છે, મનથી ચિંતવી શકાય નહીં એવો. એટલે ચાર પાંચ ઇન્દ્રિયના વિષયની સાથે તો એક બાજુ વાત રાખો, પણ હવે મનનો વિષય લ્યો. પાંચ ઇન્દ્રિયનો વિષય ન થાય સ્વરૂપાનંદ, પણ મનનો વિષય થાય કે ન થાય કે નહીં, મનનો વિષય પણ ન થાય. આત્મા પણ મનનો વિષય નથી અને આત્માના અનુભવ રૂપ જે આનંદ છે એ પણ મનનો વિષય નથી. બિલકુલ મનનો વિષય નહીં હોવા છતાં સાંભળવા બેઠેલો મુમુક્ષુજી મનથી એને સમજવા માંગે છે. તો આ પ્રયત્ન વ્યાજબી છે? એ તારો પ્રયત્ન સફળ થવાનો પ્રશ્ન થતો રહેતો. એટલે સાંભળનારે સાંભળતી વખતે આ મર્યાદા સમજીને સાંભળવાનું છે કે જે મનથી પાર વિષય છે એને મનમાં સમાવેશ કરીને, મનથી એની કોઈ કલ્પના કરીને, એને નક્કી કરી નાખે, મનનો નિર્ણયભૂત કરી નાખે કે આવો આત્માનો આનંદ છે કે આવો આત્મા છે, તો મોટી ગડબડ થાય. અથવા તો એ ગ્રહિત નિષ્ઠાત્માનો પ્રસંગ ઉભો થાય. દબાઈ પછી તેને એમ થાય ને મને ખ્યાલ આવી ગયો મારા મનમાં આત્મા અને આત્માનો આનંદ કેવો છે એનો ખ્યાલ બરાબર આવી ગયો છે એમ એને થાય છે. પણ એ કલ્પના હોય છે, કલ્પનામાં વસ્તુ આવતી નથી, અથવા વસ્તુ એટલી મહાન છે કે જે કલ્પનામાં મનમાં સમાવેશ પામતી નથી એમ છે. ખરેખર વસ્તુ જેટલી મહાન છે કળી લે છે એમાં થોડો મર્મ છે. એમાં થોડો મર્મ છે. વિકલ્પના કાળે, વિચારના કાળે, મનના વિચારના કાળે મુખ્યપણે તો જીવો રાગની મુખ્યતામાં ખ્યાલ કરે છે, વિચાર કરે છે અને નિર્ણય કરે છે. અહીંયા જ્યાં નિર્ણયનો વિષય છે, કળી લેવાનો વિષય છે, ત્યાં જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાનના આધારે જાણે છે, કળી લે છે. ત્યાં વિકલ્પમાં રાગાંશ છે તે ગૌણ છે અને જ્ઞાન છે તે મુખ્ય છે. દર્શનમાં છેલ્લા પ્રકરણમાં આ ચર્ચા પૂરી કરી છે. નિર્ણય બે પ્રકારે થાય છે. એમાં સામાન્ય રીતે દરેક જીવ વિચાર કરે છે એમાં રાગને મુખ્ય રાખીને, અથવા રાગનો આધાર અનાદિનો છે તે નહીં છોડીને, એનો ત્યાગ કર્યા વગર એનું જ્ઞાન પ્રવર્ત કરે છે અને એમાં એ નિર્ણય કરે છે. રાગ રહિત એવી જે વસ્તુ આત્મા, રાગ રહિત પદાર્થ, એનો રાગના આધારે થયેલો નિર્ણય કદી સાચો હતો? એટલે એને કાલ્પનિક નિર્ણય કહેવામાં આવે. નિર્ણય કોણ કરે? તે જ્ઞાન. નિર્ણય કરવાનો ધર્મ કોનો છે? જ્ઞાનનો. વિચારમાં તો રાગાંશ પણ છે અને જ્ઞાનાંશ પણ છે, જ્ઞાનનો પણ પર્યાય છે અને રાગનો પણ પર્યાય છે. રાગના આધારે અનાદિનો પીડ્યો છે, અને અનેક પ્રકારના નિર્ણયો જેમ જગતના પદાર્થોના અને જગતના કાર્યોના કરે છે, એ જ પદ્ધતિએ આત્માનો અતિન્દ્રિય પદાર્થનો નિર્ણય કરે. તો એ નિર્ણય ક્યાંથી થતો થવાનો? માટે એ નિર્ણય આગમનુકૂળ દેખાતો હોય તો પણ સાચો નથી. આમ છે, આગમ અનુકૂળ ન દેખાતો હોય એનો તો સાચો હોવાની ચર્ચા કરવાનો જ પ્રશ્ન રહેતો નથી. પણ આગમ અનુકૂળ દેખાતો હોય, દ્રવ્યથી ક્ષેત્રથી કાળ થી ભાવ છે, દ્રવ ગુણ પર્યાયથી ઉત્પાદન, દ્રવથી ગુણ ગુણે આત્મા આવો છે એમ નિર્ણય કરે તો પણ રાગ ના આધારે થયેલો નિર્ણય તે નિર્ણય થતો નથી. સમજે આપણે મન થી કરી લઈએ છે. મન એટલે ત્યાં ભાવ મન રૂપ ઉપયોગ, ભાવેન્દ્રિયમાં બધે ઉપયોગ જ લેવો. પછી મન સાથે જોડાય તેને ભાવ મન કહીએ, ચક્ષુ ઇન્દ્રિય સાથે જોડાય તેને ભાવ ચક્ષુ ઇન્દ્રિય કહીએ, શ્રવણેન્દ્રિય સાથે જોડાય તે ભાવ શ્રવણેન્દ્રિય કહેવાય. આ કાનનું કોડિયું છે એ દ્રવેન્દ્રિય છે, અને ત્યાં પ્રવર્તો ઉપયોગ તે ભાવેન્દ્રિય છે. આંખનો કોડો છે એ દ્રવેન્દ્રિય છે, અને ત્યાં પ્રવર્તો ઉપયોગ છે તે ભાવેન્દ્રિય છે. એમ મન છે એ સૂક્ષ્મ આસપાકડીના કમળના આકારે છે તે દ્રવેન્દ્રિય છે, અને ત્યાં પ્રવર્તો ઉપયોગ તે ભાવેન્દ્રિય છે. એટલે ઉપયોગ લેવો ભાવ મન તે ઉપયોગ. હવે કરી લે છે ત્યાં શું કરે છે કે તે જ્ઞાન લક્ષણ થી, એટલે જ્ઞાનને આધાર બનાવીને ત્યાં તે જ જ્ઞાન પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે, પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે. જ્ઞાન જ્ઞાનના આધારે, એટલે કે જ્ઞાન પોતાના આધારે પોતાનો નિર્ણય જ્યારે કરે છે ત્યારે એને રાગની મુખ્યતા અને રાગનું અવલંબન આધાર પણ નથી, તો એ નિર્ણય સાચો થાય છે, તો એ નિર્ણય યથાર્થ થાય છે. એટલે કે એ જ્ઞાનના લક્ષણમાંથી અનંત જ્ઞાન સ્વભાવ શું છે એનો ભાવ સાથે નિર્ણય વચ્ચે થઈ જાય. અનંત ગુણની ખાણનો પત્તો લાગે છે, એકલા જ્ઞાન સ્વભાવનો નહીં પણ અનંત ગુણની ખાણ મારી કેવી છે એનો પત્તો એમાંથી લાગી જાય છે, એનો ભાવ ભાષણ આવી જાય છે. તે ભાવ ભાષણ આવે છે એને બતાવવા માટે કળી લે છે એમ કહ્યું. અને જ્ઞાન જ્ઞાનના આધારે આ નિર્ણય કરે છે, રાગની આદ વગર નિર્ણય કરે છે. અભિનંદન ગ્રંથમાં એક જગ્યાએ સ્વીકાર્યો છે પત્રોમાં, એ જ્ઞાનની આડ વગર નિર્ણય કરે છે. કાલે થોડી ચર્ચા, કાલે મારાથી નિર્ણય કર્યો, પોતાને સ્વયંની વાત કરતા હતા, મારાથી નિર્ણય કર્યો હતો. આપના પત્રો બહુ સરસ આવ્યા છે, મોક્ષની ભૂમિકાના જે પત્રો છે બધા મોક્ષો, અને એ વિષય બહુ સારો લાગ્યો છે આ ગ્રંથમાંથી. વાત ચાલે ગઈ છે, શું કહીએ, વખતે લગ્ન ઘણી હતી ને, કે ઉગ્રતા ઘણી હતી, પ્રાપ્તિની ભાવના ઘણી હતી, ગુરુદેવ નહોતા મળ્યા. નિર્ણય મેં મારાથી ગુરુદેવને સાંભળ્યા, પણ નિર્ણય મેં મારાથી કર્યો, આપણે સાંભળ્યા પછી નિર્ણય કર્યો. પણ ભાવના એ પહેલા છે, ભાવનો અભાવ કરવાની ભાવના 12 વર્ષની ઉંમર છે, બરોબર 12-13 વર્ષની ઉંમરે એ વિચાર કર્યો કે ભાવનો અભાવ કરી નાખો, કેમ થાય ખબર નથી અત્યારે, ભાવનો અભાવ કરી નાખો, એની ઉગ્રતા થઈ. એટલે પછી એ સ્થળ છોડી દીધું, અહીંયા સૌરાષ્ટ્રમાં ગુરુદેવ ભગવાન પધારતા હતા, એમનો યોગ છે, સાંભળ્યા ગુરુદેવ, નિર્ણય મેં મારાથી કર્યો. કોનાથી નિર્ણય કર્યો? મેં શ્રી ગુરુનું એટલું બહુમાન કરે છે, પણ નિર્ણય મેં મારાથી સ્વતંત્ર નિર્ણય કર્યો. ગુરુએ કહ્યું માટે આત્મા આવો છે એમ નથી, દેવગુરુ શાસ્ત્ર કહે છે માટે આત્મા આવો છે એમ નથી, મારા નિર્ણય થી કહું છું, અનુભવ તો જે આગળ સાથે છે, મારો નિર્ણય છે કે આવો આત્મા છે, ભાવ પાછળ છે.
જ્ઞાન
સ્વભાવી આત્માનો પ્રથમ નિર્ણય કરવો, પછી મતિ જ્ઞાન અને સુષ્ટિ જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને સ્વરૂપમાં એકાગ્ર કરતા, સંકોચ સ્વરૂપમાં એકાગ્ર કરતા, નિર્વિકલ્પ અનુભવમાં આવે છે ત્યારે આનંદનો અનુભવ થાય છે. એ આનંદનો અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે કે કેવો છે આનંદ? અચિંત્ય છે, અદભુત છે ને? અચિંત્ય અચિંત્ય આનંદ છે. બે શબ્દ વાપરા છે. એક તો ચિંતમનમાં ન આવી શકે એને અચિંત્ય કહેવામાં આવે છે, અને અદભુત છે, આશ્ચર્યકારી છે. આશ્ચર્ય તો એટલા માટે લાગ્યું છે કે અનંત કાળમાં આ જીવને એવો આનંદ ક્યારે પણ આવ્યો નથી. એવો આનંદ આવ્યો જ નથી. પૂર્વના કોઈ કાળે એવો આનંદનો અનુભવ નથી થયો. એવો આનંદનો, અદ્ભુત આનંદનો અનુભવ થાય છે. સ્વરૂપ પણ આનંદ સ્વરૂપ આત્મા હોવાથી સ્વરૂપ પણ અદભુત છે અને એનો આનંદ પણ અદભુત છે. બંને ની અદભુતતા જણાય.
એક સમયની પર્યાય અત્યંત અદભુત છે.
એક સમયની પર્યાય, શુદ્ધ પર્યાય, આનંદની પર્યાય તે અચિંત્ય છે અને અદભુત છે. ક્રિયાશીલ મૂકી દેવી. આ તો હજી જગન્ય ભાવે અનંતમાં અંશે પરિણમેલી છે. કેટલી? મોક્ષની જે પૂર્ણ પર્યાય છે એનાથી અનંતમાં ભાગે જગન્ય અંશે પરિણમેલી પર્યાય તે અચિંત્ય અને અદભુત છે. એની શક્તિએ કરીને અનુભવ તૂટી જાય છે. તો ધ્રુવ ની તો કોઈ વાત કરવાનો પ્રશ્ન રહેતો એવો માન છે. એવો એનો માન મહિમા છે. એવો માન પદાર્થ છે. એવી વસ્તુ છે. એનું કુતૂહલ એની અપૂર્વ જિજ્ઞાસામાં આવે તો પાત્રતામાં આવે, પાત્રતામાં આવે તો પામવાની ભૂમિકામાં આવે, તો બધી લાઈન સીધી પડી જાય. સ્વાધ્યાય એટલા માટે કોઈ રીતે પણ જીવને જિજ્ઞાસા ઉત્પન્ન થાય, સાચી જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો વાત આગળ ચાલે. ઉપર ઉપરની જિજ્ઞાસાથી કામ થતું નથી.
ભગવાન.